أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ અનકબૂત ઉપર ચાલી રહી છે, જે કુરાન મજીદનો 29th સૂરા છે અને 69 આયતો છે. ગયા લેક્ચરમાં આપણે થોડુંક મુનાફિકૂન ઉપર ચર્ચા કર્યા કે તેઓ જે ઈમાન લાવ્યા છે તેઓને કહે છે કે જો તમે અમારી વાત માનશો અને અમારા રસ્તા ઉપર ચાલશો તો કયામતના દિવસે અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લેશું. પણ અલ્લાહ કહે છે તેઓ કોઈનો ભાર નહીં ઉપાડે, તેઓ તદ્દન જૂઠા છે. વર્સ નંબર 12 અને વર્સ 13માં આપણે ડિસ્કસ કર્યા કે અલ્લાહ ફરમાવે છે કે આ મુનાફિકો પોતપોતાના ગુનાહો તો નો ભાર તો જરૂર ઉપાડશે, અને લોકોને જે એ લોકો બહેકાવે છે ને એમ એ બીજો પણ એનો ભાર તેઓ ઉપાડશે. અને જે બાબતમાં તેઓ જૂઠું બોલતા હતા તે સંબંધમાં તેઓને જરૂર કયામતના દિવસે સવાલો કરવામાં આવશે. ત્યારબાદ આપણે નબી નૂહ અલૈહિસ્સલામના બારામાં ચર્ચા કર્યા કે નબી નૂહ અલૈહિસ્સલામ પહેલા ઉલુલ અઝમ પૈગંબર હતા, અને પૂરી ઇન્સાનિયત માટે નબી નૂહ અલૈહિસ્સલામની કશ્તી એક નિશાની ઠરાવી હતી. હવે આપણે આગળની આયતોને ડિસ્કસ કરીએ કે નબી નૂહ અલૈહિસ્સલામના કિસ્સા પછી બીજા ઉલુલ અઝમ પૈગંબર નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલ્લાહ ડિસ્કસ કરે છે. આપણે આયતો ઉપર આવીએ તે પહેલાં નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામની જિંદગી ઉપર ટૂંકમાં ચર્ચા કરીએ. સુરતુ નહલ વર્સ નંબર 120-122માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ હકીકતમાં ઈમાનના એક મોડલ હતા. તેઓ બિલકુલ બુતપરસ્ત ન હતા, પરંતુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર તેઓ પૂરો ભરોસો રાખતા હતા અને તેની નિયામતો માટે તેઓ હંમેશા શુકર અદા કરતા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને સિરાતુલ મુસ્તકીમ ઉપર રહેવાની હિદાયત આપે છે અને એને આ દુનિયા તથા આખેરામાં ખેર બક્ષે છે અને તેઓને સ્વાલેહૂનમાં જગા આપે છે. નમરૂદ બેબિલોન ઉપર રાજ ચલાવતો હતો અને જ્યારે તે ઘણો જ પાવરફુલ બની જાય છે તો તેની રયતને કહે છે કે તેને ખુદા માને, એટલે પોતે ખુદાનો ખુદાઈ દાવો કરતો હતો. બેબિલોનના માણસો બુતપરસ્ત હતા અને લાકડામાંથી તેઓ પૂતળાઓ બનાવતા હતા અને તેઓને પણ એ લોકો ખુદા માનતા હતા. ઘણો લાંબો સમય સુધી તેઓ જાહિલિયતમાં હતા અને ખુદાને સાવ ભૂલી જ ગયા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે નક્કી કરે છે કે તેઓની વચ્ચે પૈગંબર મોકલે કે જે તેઓને હિદાયત આપી શકે. નમરૂદના કોર્ટમાં એક એસ્ટ્રોલોજર હોય છે કે જે નમરૂદને કહે છે કે તારા રાજમાંથી એક શખ્સ આવશે, આ બધા બુતોને એ તોડશે અને લોકોને અલ્લાહ તરફ વળવાની દાવત આપશે, પણ તેનો જન્મ હજુ થયો નથી. નમરૂદ આ સાંભળે છે તો હુકમ કરે છે કે બધા મર્દો અને સ્ત્રીઓને જુદા રાખવામાં આવે જેથી કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ ન થાય, પણ નમરૂદ અલ્લાહની સામે ઊભો રહે છે. નબી ઇબ્રાહીમની માં પ્રેગ્નન્ટ હોય છે, પણ પ્રેગ્નન્સીની કોઈ નિશાની એમાં નથી હોતી. નમરૂદના જુલ્મથી બચવા માટે નબી ઇબ્રાહીમની માં એક ગુફામાં જાય છે, એક કેવમાં જાય છે, અને ઇબ્રાહીમને જન્મ આપે છે, અને બચ્ચાને એ ત્યાં જ મૂકીને ચાલી જાય છે. કેવના દરવાજાને પથ્થરો ઢાંકી નાખે છે અને તે પાછી એની માં ગામમાં પાછી આવી જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા નબી ઇબ્રાહીમની આંગળીઓમાંથી દૂધ કાઢે છે અને નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામની રિસ્કનો બંદોબસ્ત કરે છે. જ્યારે 13 વર્ષના થાય છે તો તેઓ છુપી રીતે ગામમાં આવી જાય છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામના અંકલ અઝર ઘણા જ ફેમસ સ્કલ્પચર હોય છે, એટલે કે એ લોકો એ મૂર્તિઓ બનાવતા હોય છે, પથ્થરોમાંથી મૂર્તિઓ કાવ કરતા હોય છે, અને એ પોતાના દીકરાઓને એ આપી અને માર્કેટમાં વેચતા હોય છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પણ તે આ કામ આપવામાં આવે છે. તેઓ તો એક મજબૂત દોરીથી બધા પૂતલાઓને બાંધે છે અને જમીન ઉપર ઘસરતા ઘસરતા માર્કેટમાં લઈ જાય છે. રસ્તાની ધૂળ અને ગંદકીથી ઘણા જ ડર્ટી થઈ જાય છે અને માર્કેટમાં કહે છે, એ લોકો આવો તમે આ મૂર્તિઓને ખરીદો કે જેમાં કોઈ જિંદગી નથી અને તમને કાંઈ ફાયદો નહીં પહોંચાડે. લોકોને તો તેઓના ખુદાઓનું આ અપમાન દેખાય છે અને તેના અંકલ અઝરને જ્યારે ખબર પડે છે તો તેને જેલમાં નખાવી દે છે. સૂરતુલ બકરા આયા નંબર 26માં નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહ પાસે માંગણી કરે છે કે મને બતાવો કે તમે મરેલાને કેમ પાછા જીવતા કરો છો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સવાલ કરે છે કે તમે હજુ નથી માનતા. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જવાબ આપે છે કે હું માનું છું, પણ મારા કલ્બનો ઇત્મિનાન માટે હું જોવા માંગુ છું. તો અલ્લાહ એને હુકમ કરે છે કે તમે 4 જુદા જુદા પંખીઓને મારી નાખો અને તેના ફ્લેશને મિક્સ કરી નાખો અને 4 ભાગ કરો. દરેક ભાગને એક એક પહાડ ઉપર રાખી આવો અને જ્યારે તમે આ કામ કરી નાખો ત્યારે દરેક પંખીને બોલાવો ને અલ્લાહના હુકમથી 4 પંખીઓમાં જાન આવે છે અને તેઓ હવામાં ઉડી જાય છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામના કલ્બને ઘણું જ ઇત્મિનાન આવે છે. તેના અંકલ અઝરને તૌહીદની દાવત આપે છે તો એના અંકલ એના ઉપર ગુસ્સે થઈ જાય છે અને ઘરમાંથી કાઢી નાખે છે. એક વખત ગામમાં એક તહેવાર આવે છે, બધા ગામની બારે ચાલ્યા જાય છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એ ટેમ્પલમાં દાખલ થાય છે કે જ્યાં પૂતળાઓ લાગેલા હોય છે, એ બધાને તોડી નાખે છે, એક મોટાને બાકી રાખે છે અને તેના હાથમાં કુહાડીને લટકાવી નાખે છે. ગામના લોકો જ્યારે પાછા આવે છે અને ખબર પડે છે તો નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કોર્ટમાં લઈ આવવામાં આવે છે અને પૂછવામાં આવે છે. તો નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જવાબ આપે છે કે આ કામ સૌથી મોટા પૂતલાએ કર્યું છે, તેને પૂછી આવો. જો તે તમને જવાબ આપી શકે તો તમને બધું ખબર પડી જશે. નમરૂદના લોકોને કબૂલ કરવું પડ્યું કે આ પૂતલાઓ તો કાંઈ બોલતા નથી. સૂરતુલ અંબિયા આયા નંબર 68 અને 69માં અલ્લાહ ફરમાવે છે, નમરૂદના લોકો કહે છે, ઇબ્રાહીમને તમે બાળીને રાખ કરી નાખો અને હવે તમારા ખુદાઓને બચાવી લ્યો. અલ્લાહનો હુકમ થાય છે, ત્યાં તો એ લોકો એક ભયંકર આગ તૈયાર કરે છે. એટલી બધી મોટી આગ હોય છે કે લોકો માઇલો સુધી તેની નજીક નથી જઈ શકતા. જ્યારે આગ તૈયાર થઈ જાય છે તો નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કેટેપુલ્ટ જે દોરીથી દૂરથી એને આગમાં ફેંકે છે અને નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહ પાસે દુઆ કરે છે કે તમે મને અહીંથી બચાવી લ્યો. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તે ભયંકર આગને હુકમ આપે છે કે તું ઠંડી થઈ જા અને ઇબ્રાહીમને બચાવી લે. નમરૂદ પોતે અને તેના લોકો આ દૂરથી જોઈ રહ્યા હોય છે. બહુ થોડાક લોકો આ બનાવને જોઈને નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામની વાતોને માને છે અને ઈમાન લઈ આવે છે. નબી ઇબ્રાહીમ નમરૂદ સાથે ઘણી જ વાદવિવાદ કરે છે, પણ નમરૂદ ઈમાન નથી લાવતો, પણ જુએ છે કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પાસે કુદરતી પાવર એની હિફાજત કરે છે. તે સમજી જાય છે કે કોઈ ઇન્સાની તાકાત તેને નહીં હરાવી શકે. પછી એને ડર લાગે છે કે એની કોમ નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ફોલો કરશે અને એના દીનને અપનાવશે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કહે છે કે તમે વતન છોડીને ચાલ્યા જાઓ. નબી ઇબ્રાહીમ તેની પાસે અમુક ઘેટાઓ હોય છે અને થોડીક પોતાનું પર્સનલ વસ્તુઓ લે છે, એને લઈ અને તેઓ નીકળી જાય છે. નબી લૂત અલૈહિસ્સલામ પણ તેની સાથે હોય છે. નબી લૂત નબી ઇબ્રાહીમના નેફ્યુ હોય છે. પેલેસ્ટીન તરફ જાય છે, જે પછી બૈતુલ મુકદ્દસના નામે ઓળખાય છે. તેની વાઇફ સારા પણ એની સાથે હોય છે, પણ ગવર્મેન્ટના કાયદાઓના ડરથી તેને એક બોક્સમાં નાખે છે. જ્યારે એ લોકો બોર્ડર ઉપર પહોંચે છે તો ત્યાંના રાજાની નજર સારા ઉપર બગડે છે. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહ પાસે તેની વાઇફની હિફાજતની દુઆ કરે છે અને રાજાનો હાથ સ્ટીફ થઈ જાય છે. આવી જ રીતે 3 વખત બન્યું અને તે રાજા સમજી જાય છે કે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કોઈ ડિવાઇન પાવર મદદ કરે છે અને તેને ભેટમાં બીબી હાજરા એક સ્લેવ ગર્લ આપે છે અને ત્યાંથી એને રજા આપી દે છે. નબી ઇબ્રાહીમ ફરી તેની સફર ચાલુ રાખે છે. હવે આપણે સૂરતુલ અનકબૂત ઉપર આવીએ અને આયા નંબર 16માં અલ્લાહ ફરમાવે છે, વ ઇબ્રાહીમ ઇઝ કાલ અલી કૌમિહી અબુદુલ્લાહ વત્તકૂહુમ ઝાલિકુમ ખૈરુન લકુમ ઇન કુંતુમ તઆલમૂન. અને ઇબ્રાહીમને યાદ કરો જ્યારે તેણે તેની કોમને કહ્યું કે તમે અલ્લાહની ઇબાદત કરો તથા તેનાથી ડરો, અગર તમને ઇલ્મ હોય તો આ રસ્તો તમારા માટે બેસ્ટ છે. પૈગંબરો માટે તૌહીદ અને તકવા તેઓનું મુખ્ય મેસેજ હતું. તકવા વગર ફક્ત ઇબાદત કરવી તે કદી અસરકારક નથી. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા નબી ઇબ્રાહીમની સ્ટોરીનું ડિસ્કસ કરે છે, જે આપણે હમણાં એના પહેલાં કર્યા. આયતની આખરીમાં કહે છે કે જો તમે આના ઉપર ઊંડો વિચાર કરો તો તૌહીદ અને તકવા તમારા માટે બેસ્ટ છે. આ દુનિયામાં તમને શિર્કના ગુનાહોથી તે બચાવશે અને બલાઓથી દૂર રાખશે. આયા નંબર 17માં કહે છે, ઇન્નમા તાબુદૂન મિન દૂનિલ્લાહી અવસાનન વતખલુખૂન ઇફકા ઇન્નલ્લઝીન તાબુદૂન મિન દૂનિલ્લાહી લા યમલિકૂન લકુમ રિસ્કન ફબ્તખુ ઇન્દલ્લાહી રિસ્કા વઅબુદુહુ વશકુરુલહ ઇલૈહી તુરજાઉન. અલ્લાહને મૂકી તમે બીજાની જો ઇબાદત કરો છો તે ફક્ત મૂર્તિઓ જ છે અને ખોટી વાતો કાઢો છો. હકીકતમાં અલ્લાહ સિવાય તમે જેની ઇબાદત કરો છો તેઓ તમારા માટે કોઈ પણ જાતના રિસ્કના જવાબદાર નથી. માટે અલ્લાહ પાસે જ રિસ્કની માંગણી કરો અને તેની જ ઇબાદત કરો અને તેનો જ શુકર કરો અને તમને બધાને તેની જ તરફ પાછા વળવાનું છે. અને વર્સ 18માં કહે છે, વ ઇન તુ કઝ્ઝિબુ ફકદ કઝ્ઝબા ઉમમુન મિન કબ્લિકુમ વમા અલર રસૂલ ઇલ્લલ બલાગુલ મુબીન. અને કહે છે કે એ મક્કાવાસીઓ, હવે રસૂલને રસૂલ ખુદાને એડ્રેસ કરે છે કે જો તમે મારા આ રસૂલને જૂઠલાવો તો અમને કાંઈ પરવા નથી, તમારાથી પહેલાંની કોમો પણ પોતપોતાના રસૂલોને જૂઠલાવી ચૂકી છે, અને અમારા રસૂલ ઉપર તો ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ચોખ્ખી રીતે મેસેજ પહોંચાડવા સિવાય બીજી કોઈ જવાબદારી નથી. જે લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી એપોઇન્ટ કરવામાં આવ્યા છે તેને તમે ફોલો કરો. તેઓના હાથમાં કમાન્ડ છે, તેઓને ઉલુલ અમ્ર કહેવાય છે. અલ્લાહનો હુકમ એટલે ટોટલ સબમિશન ટુ અલ્લાહ, અને તે આપણી જિંદગીનો મકસદ છે. અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, મા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયબુદુન, અમે ઇન્સાન અને જિન્નાતને અમારી ઇબાદત માટે જ પેદા કર્યા છે. આ દુનિયામાં ઇન્સાન એ કોશિશ કરે છે કે સાચું શું છે અને ખોટું શું છે તે જાણવા માટે. તકલીફો અને બલાઓ એક કુદરતી રસ્તો છે અલ્લાહની હદને જાણવા માટે. ઇન્સાનમાં ઘણી નબળાઈઓ છે, અને અલ્લાહએ આ બધી નબળાઈઓ એટલે રાખી છે કે ઇન્સાન સમજે કે તે અલ્લાહનો અબ્દ છે, અને આ દુનિયાની જિંદગી ટેમ્પરરી છે. તેનું ક્યારે અને કઈ જગ્યાએ જન્મ થશે તેનું પણ એને ખબર નથી, અને ક્યારે એને મોત આવશે તેની પણ એને ખબર નથી. ઇન્સાનને અલ્લાહ અશરફુલ મખલુકાત કહે છે, પણ એનું શરીર તમે જુઓ તો ઘણું જ ફ્રેજાઇલ છે, ઘણું જ નબળું છે. દિવસનો થોડોક સમય તેણે પોતાને ક્લીન રાખવા માટે વાપરવું પડે છે, નહીં તો લોકો એની નજદીક નથી આવતા. આખા શરીરના હાડકા અને મસલ્સને ઢાંકવા માટે એક પાતળી ચામડી એને ઢાંકે છે, વેરી ફ્રેજાઇલ સ્કિન, કે એક મચ્છર પણ તે ચામડી ઉપર બેસે ને તો તે બીમાર પડે. ગરમીમાં આ ચામડી રફ બની જાય છે, બહુ ઠંડી હોય તો તબિયત બગડી જાય છે, સ્લોલી એનું આખું ઇમ્યુન સિસ્ટમ કોલેપ્સ થાય છે. લાંબા સમય સુધી પોતાની જાતને એ ક્લીન પણ નથી રાખી શકતો, એને વારે ઘડીએ પોતાને ક્લીન કરવું પડે છે. પ્લસ ખાવાના ડાયટમાં પણ એને ધ્યાન રાખવી પડે છે, એને આખું શરીર એનું હેલ્ધી રહે તેની માટે એને બેલેન્સ ડાયટ ગોતવી પડે છે. જો આપણી 60 વર્ષોની જિંદગી હોય તો એમાંથી તમે જુઓ તો 15 વર્ષો આપણે સુવામાં કાઢીએ છીએ, જિંદગીનો 1/4 પાર્ટ. આપણે ક્યારે કોશિશ કરીએ છીએ કે આજે રાતના મને નથી સૂવું, પણ એક ટાઈમ આવશે કે આપણી આંખ બંધ જ થઈ જશે. તકલીફો અને ઇમ્તિહાન મોમિનો માટે એક ઓર્નામેન્ટ છે, એક શણગાર છે, કારણ કે એનો સામનો કરવા માટે તેને તકવા અને અલ્લાહ ઉપર પૂરો ભરોસો રાખવો પડે છે. રસૂલની હદીસ છે કે લગભગ બધા રસૂલોને ઘણા ઇમ્તિહાનોમાંથી પસાર થવું પડ્યું, અને આ હકીકત છે. આપણે રસૂલોની જ્યારે લાઈફ હિસ્ટ્રી સ્ટડી કરીએ છીએ તો રસૂલોએ ઘણી જ તકલીફો સહન કરી. ત્યારબાદ મોમિનો ઉપર પણ ઇમ્તિહાન આવે છે, અને ઇમ્તિહાનમાં અલ્લાહ જ એને મદદ કરે છે. નબી અયુબ અલ ઇસ્લામ એની દુઆમાં કહે છે, એ મારા રબ, 70 સુખ અને સુકૂન મને ન મળ્યા જ્યાર સુધી તું મને 70 બલાઓમાં ન મોકલ્યો. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે જે કોઈ શખ્સ તકલીફોમાં સબર નથી કરતું તેઓ અલ્લાહની નેમતોનો શુકર નથી કરી શકતો. તેવી જ રીતે જે લોકો અલ્લાહની નેમતોનો શુકર નથી કરી શકતો તેઓ તકલીફોમાં સબર નથી કરી શકતા. સૂરતુલ બલદ આયા નંબર 4માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ, હકીકતમાં અમે ઇન્સાનને તકલીફ માટે જ પેદા કર્યા છે. કબદનો અર્થ થાય છે લીવર, એટલે કે કલેજું, અને તમે જોશો કે લીવરનું કામ છે આપણા શરીરમાં કે ડર્ટી બ્લડને એ ક્લીન કરે છે, એટલે એ કન્ટિન્યુઅસલી કામ કરતું હોય છે. તેવી જ રીતે અલ્લાહ આપણે ઇન્સાનને કબજની સાથે સરખાવે છે કે ઇન્સાનને તકલીફો જ છે આ દુનિયામાં, અને તે ચાલુ તકલીફોમાંથી પસાર થાય છે, અને એક તકલીફ પૂરી થાય છે તો જોઈએ છે કે બીજી શરૂ થઈ જાય છે. ઘણી વખતે કંઈ ખોડ હોય છે લોકોમાં, તો તે પણ એક ન્યામા બની જાય છે. એક વખત જંગલમાં દેડકાનું એક ટોળું, ફ્રોગ્સ એનું ટોળું ફરતું હતું. રસ્તામાં એક ખાડો આવે છે તો એમાં બે દેડકા પડી જાય છે. હવે ઉપરથી બધા દેડકા એ લોકોને જોતા હોય છે. ખાડો ઊંડો હતો, ઉપરથી આ લોકો એના ગ્રુપના લોકો કહે છે આ બે દેડકાને કે હવે તમે મરી જાઓ, અહીંથી તમે બહાર નહીં નીકળી શકો. બંને કૂદકા માર્યા, એક દેડકો તો નીચે બેસી ગયો, પણ એક દેડકો હતો કે એ જોર જોરથી કૂદકા મારતો હતો, અને એક વખત એટલો જોરથી કૂદકો માર્યો કે તે ખાડામાંથી બહાર નીકળી ગયો. બધા લોકો એને કહેતા હતા કે તું કેમ નીચે બેસી ન ગયો, તો કહે છે કે મારા કાન કામ નથી કરતા, હું તો જન્મથી જ બેરો છું, હું તો ફક્ત કોશિશ કરી રહ્યો હતો અને ઉપર પહોંચી ગયો. ઘણી વખતે ખોડ છે તે આપણી માટે એક ન્યામા બની જાય છે. આ એક બીજો એક્ઝામ્પલ પણ છે, મને યાદ નથી કે હું તમને કરી હતી કે નહીં. એક ફાર્મ હોય છે, એમાં એક ડોંકી, એક ગધેડો ફરતો હોય છે, બુઢ્ઢો થઈ ગયો હોય છે, અને એ ફાર્મમાં એક કૂવો હોય છે, એક વેલ હોય છે, અને કૂવો પણ બહુ જ જૂનો હોય છે, એટલે એમાં પાણી નથી હોતું. હવે આ જે ડોંકી ફરતું હોય છે તો એ આ કૂવામાં પડી જાય છે. જ્યારે પડી જાય છે તો એ બહાર નથી નીકળી શકતો, તો બિચારો રાડો પાડતો હોય છે અને એની લેંગ્વેજમાં રોતો હોય છે. ત્યાં તો એનો માલિક જે હોય છે ફાર્મનો, ફાર્મર આવે છે અને જોવે છે કે ગધેડો અંદર પડી ગયો છે ડોંકી, તો એને એમ થાય છે કે હવે આ તો જાનવર મારા માટે કોઈ કામનું જ નથી, કેમ કે એ તો ઝઈફ થઈ ગયો છે, મને કોઈ કામ નથી આપતું. એ નક્કી કરે છે કે હું બધા આજુબાજુના મારા જે ફાર્મર્સ છે એને બોલાવું, અને આપણે બધા નક્કી કરે છે કે ઓલા સ્પેડથી ધૂળ ઉપાડીએ અને એના ઉપર ફેંકીએ, તો શું છે કે એ ધૂળથી જ એ દટાઈ જશે. તો એ બધા ફાર્મર્સને બોલાવે છે અને બધા એના ઉપર ધૂળ ફેંકવા માંડે છે. એ જેવી એના ઉપર ધૂળ ફેંકાય છે તો આ ડોંકી જ્યારે જોઈ છે કે એના માથા ઉપર હવે ઉપરથી કોઈ ભાર આવે છે, તો એ બિચારો રાડો પાડતો હતો એ શાંત થઈ જાય છે, અને એને જેમ જેમ ધૂળ પડતી ગઈ એમ એનામાં એક સિક્સ સેન્સ અલા આપે છે કે એ એનું માથું ધૂણાવતો ગયો કે જેથી એના માથા ઉપરથી ધૂળ નીકળી જાય, અને જેવી ધૂળ નીકળી જતી હતી તો ઓલા જે વેલ હતું ને એના ઉપર પડતી હતી નીચે, અને એના ઉપર એ પગલું રાખતું હતું તો એ જોયો કે હું જરાક ઉપર થઈ ગયું. એને સમજ પડી ગઈ જેટલી ધૂળ ફાર્મર્સ લોકો ફેંકતા ગયા, અને આ ડોંકી એના ઉપર પગ રાખતો ગયો, અને એક સમય આવ્યો કે તે કૂવાની ઉપરની હદ સુધી પહોંચી ગયો અને એ ટપીને બહાર નીકળી ગયો. ફાર્મર્સ બધા આ જોતા જ રહી ગયા કે અલ્લાહની મદદ આવે છે. લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા વુસઅહા, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોઈ પણ નફ્સ ઉપર એવી તકલીફ નથી આપતો કે જે તે સહન ન કરી શકે. આગળની આયતો આપણે આવતા લેક્ચરમાં ચાલુ કરશું. હવે પાર પરવરદિગાર પાસે દુઆ છે કે આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. ربنا تقبل منا انك انت السميع العليم. والسلام عليكم ورحمة الله وبركاته.